તારીખ 17/10/1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 111.
આજ સુધી અસ્તિત્વ ભાષ્યું નથી. અસ્તિત્વ ભાસવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આત્માનું અસ્તિત્વ છે જ્ઞાનમય, ચૈતન્યમય. જે આત્માનું અસ્તિત્વ છે એનું શુદ્ધ સ્વરૂપ ભાષ્યમાન થયું નથી. અને જો એ અસ્તિત્વ ભાષે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. કારણ રૂપે છે માટે 751માં એમને કારણ કહ્યું, સ્પષ્ટ અનુભવાંશે પ્રતિ. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે, અંગ લઈ લીધું છે એટલે એમને ત્યાં સમ્યક દર્શન પણ કીધું છે. કારણ કહીને કેમ અંગ જેવું કારણ લીધું છે. જેમ કોઈ એક અંગ હોય એટલે એનાથી છૂટો ન હોય એમ એવું અસ્તિત્વ એ સમ્યક્ત અંગ છે. અસ્તિત્વ જે વખત તો તે દ્રષ્ટિની માફક નજરાય છે. એવું અદ્ભુત છે અસ્તિત્વ કે એ નજરબંધી જેમ કરી હોય અને નજર ખસે નહીં, નજરમાં એ જ ચીજ રહ્યા કરે એમ આત્માનું અસ્તિત્વ એક વખત ભાષ્યમાન થાય તો ત્યાંથી નજરબંધી થઈ જાય છે. ત્યાં ને ત્યાં નજરમાં પોતાનું આત્મતત્વ રહ્યા જ કરે છે. અને તે નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. આજ મારું સ્વરૂપ છે એમ આત્મામાં આત્મભાવ થાય છે અને એ ભાવ ખસી શકતો નથી એટલે આત્મા ખસી શકતો નથી. જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે, અર્થાત પ્રકૃતિ જોર આપતી છે. એટલે કે પ્રકૃતિના અનુસરીને જે પરિણામ થાય છે એમાં તીવ્ર રસ આવી શકતો નથી, પાછો પડે છે, ભાવ પાછો પડે છે. એમ કહેવા માટે પગ પાછા પડે છે કે જેમ કોઈને ચાલવું હોય ને ચાલી ન શકે, પગ પાછા પડે છે, હું આગળ નહીં ચાલી શકું. એમ પ્રકૃતિ સ્વભાવ છે, વિભાવ સ્વભાવ છે એટલે કોઈ પણ તીવ્ર વિભાવમાં કે તીવ્ર વિકારમાં જીવ જોર નથી કરી શકતો. એક અસ્તિત્વ ભાષે એમાં આ પરિસ્થિતિ ઊભી થાય છે. કેમ કે એનું જોર છે એ સ્વભાવ પ્રત્યે, આત્માના સ્વરૂપ પ્રત્યે જોર ચાલુ થાય છે એટલે વિપરીત દિશામાં જે જોર છે એ ચાલી શકતો નથી. આવી એક પરિસ્થિતિ ઊભી થાય છે અને એના ઉપર સ્પષ્ટીકરણ છે. ઉક્ત વચનામૃતમાં પણ સ્વરૂપ અસ્તિત્વ ભાસવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તેમ સ્પષ્ટ કરેલ છે કે જો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જેવું છે એવું જ્ઞાનમાં ભાસે તો તે સમ્યક દર્શનનું કારણ થાય છે. સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું એ કારણ થાય છે એ વાત તો સ્પષ્ટ કહી છે શ્રીમદજીએ. દ્રષ્ટિ એટલે અહીંયા શ્રદ્ધાનો વિષય, દર્શન ઉપયોગ નહીં, શ્રદ્ધાનો વિષય. નિર્વિકલ્પ ભાવે સત્તાને એટલે અસ્તિત્વને વિષય કરવું તે છે. શ્રદ્ધા શું કામ કરે કે શ્રદ્ધાનો વિષય અસ્તિત્વને ગ્રહણ કરવું એ શ્રદ્ધાનો વિષય છે. હવે અનાદિની જે વિપરીત મિથ્યા શ્રદ્ધા છે એ પર સત્તાને ગ્રહે છે, સ્વસત્તાને ગ્રહણ કરતી નથી, પર સત્તાને સ્વપણે ગ્રહણ કરે છે. જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે તે શ્રદ્ધા પોતાના અસ્તિત્વને સ્વપણે ગ્રહણ કરી લે છે. એટલું એનું કાર્ય છે. શ્રદ્ધાનું કાર્ય આથી વધારે નથી. કે શ્રદ્ધા શું કરે? કે નિજ અસ્તિત્વનું ગ્રહણ કરે. પરમાય નિર્વિકલ્પણે જાય છે, સ્વમાં પણ નિર્વિકલ્પણે જાય છે. તેવું કાર્ય અહીં પ્રથમ જ્ઞાનમાં નિજ અસ્તિત્વ ભાસવા રૂપે થાય છે. અસ્તિત્વનું ગ્રહણ જ્ઞાન કરે છે પહેલા, એટલે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાને લીધું છે. કે પહેલા એ કાર્ય જ્ઞાનમાં થાય છે, પછી એ કાર્ય શ્રદ્ધામાં થાય છે. આટલો ક્રમ પડે છે. તેવું કાર્ય અહીં પ્રથમ જ્ઞાનમાં નિજ અસ્તિત્વ ભાસવા રૂપે થાય છે. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. ત્યાં સુધી કેવી રીતે થાય? એના જેનું શ્રદ્ધાન મિથ્યા છે. અને શ્રદ્ધાનો તો અનંત શક્તિથી પરિણમવાનો સ્વભાવ છે. શ્રદ્ધા ગુણનો સ્વભાવ પૂરી શક્તિથી પરિણમવાનો છે. હવે જે પૂરી શક્તિથી ઊંધું કાર્ય કરે છે એને સવળું કરવામાં તો કંઈ સહેલી વાત નથી. તો પહેલાં તો એની શક્તિ તૂટે. એ આ સ્વરૂપ નિશ્ચયમાં જે જ્ઞાનમાં નિર્ણય થાય છે, ભાષ્યમાન થાય છે, ત્યાંથી એની શક્તિ ઘટે છે. ઊંધી શક્તિ ઘટે તો સવળી થાય. સિદ્ધિ સવળી થાય એવું ન બની શકે. એ ક્રમ નથી એમ કહેવું. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, આ સિદ્ધાંત છે. શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન નથી થતું, પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. તેમજ તે કાર્ય અને કારણની આ રીતે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થવાનું જે કાર્ય કારણની અનિવાર્ય શૃંખલા હોવાથી, બીજી રીતે નહીં થતું હોવાથી તેને સમ્યક્ત્વનું અંગ છે તેમ કહેલું છે શ્રીમદજી. એને સમ્યક્ત્વનું અંગ કહેવા પાછળ એમ કહેવું છે કે બીજી કોઈ રીતે થવાનું નથી, બીજી કોઈ રીતે થાય નહીં. આ એક જ પ્રકાર છે. અને જે લોકો વિજ્ઞાનમાં સમજે છે, સાયન્સમાં સમજે છે, એને તો ખ્યાલ આવે છે કે સાયન્સમાં તો એક જ પ્રકારે કાર્ય થાય છે, બે પ્રકારે કામ નથી થતા કોઈ દિવસ. આમ શ્રીમદજીના વચનમાં ગૂઢ રહસ્ય પ્રતિપાદિત થયેલું છે. આ વચનામૃત જે ઉપર છે એમાં આવું એક ગૂઢ રહસ્ય પ્રતિપાદન થયેલું છે. સ્વરૂપનો નિશ્ચય તે માત્ર બહિર્લક્ષી જ્ઞાન કે કુરાન અનુમાન કે તર્કનો વિષય નથી. અહીંયા જે સ્વરૂપ નિશ્ચયનું આ પ્રકરણ ચાલે છે તો એ વિષય કોઈ બહિર્લક્ષી જ્ઞાનનો વિષય નથી, કોઈ કુરાન અનુમાનનો વિષય નથી કે તર્કનો વિષય પણ નથી. પરંતુ તેનું એક વિશિષ્ટ લક્ષણવાળું પરિણમન ઉત્પન્ન થાય છે. તે પણ સ્પષ્ટ કરે છે કે જેમ નજરબંધી કરી હોય તેની નજર બીજે જઈ શકતી નથી, એને એકને જોવે. આ એનું ખાસ લક્ષણ દીધું છે નિર્ણયનું કે એકવાર નજરમાં ચીજ આવી ગઈ તો એવી અદ્ભુત છે, અદ્ભુતથી અદ્ભુત છે કે આત્મા ત્યાંથી ખસી શકે નહીં. તેમ નિજ અસ્તિત્વ નજરાય છે, અર્થાત લક્ષમાંથી લક્ષ્ય ખસતું નથી. અને જે ખસે નહીં એનું નામ જ લક્ષ્ય થયું એમ કહેવાય. શ્રીમદજીએ બહુ સરસ સિદ્ધાંત આત્મસિદ્ધિમાં મૂક્યો કે આપ આટલા બધા શાસ્ત્રો શા માટે કયા? શાસ્ત્ર વિસ્તાર આટલો બધો શા માટે? કે લક્ષ્ય થવા અને તેનો શાસ્ત્ર તેમાં એટલે આત્મ સ્વરૂપ આત્મસ્વરૂપનું લક્ષ્ય થવા માટે આ બધા શાસ્ત્ર કયા છે એ તો કહેનારે હેતુ બતાવ્યો, શાસ્ત્રના કહેવાનો હેતુ છે. હવે સાંભળનારે આ હેતુથી સાંભળવા જોઈએ, જે હેતુથી કહેવા માંગે છે એ હેતુથી સાંભળવા જોઈએ, અથવા અધ્યયન કરવું જોઈએ, વાંચવું જોઈએ કે હું શાસ્ત્ર વાંચું છું કે સાંભળું છું. તો સ્વરૂપ નિશ્ચિત થવાનો અંદર પ્રયત્ન છે, જો એ પ્રયત્ન હોય તો હેતુ સચવાય છે કહેનારનો, નહીતર કહેનાર કહે છે કંઈક હેતુથી અને પોતે અધ્યયન કરે છે કંઈક બીજા હેતુથી, એને એ શાસ્ત્રનું જ્ઞાન યથાર્થ થતું નથી. ગુરુ વાતચીત કરે તો માણસને આશય પકડવો પડે છે કે મારો કહેવાનો આ આશય છે, જ્યાં સુધી ન સમજે તો ફેરવી ફેરવીને એ જ આશય સ્પષ્ટ કરવો પડે. સામો માણસ ન સમજે તો એમ આટલા બધા શાસ્ત્રોનો વિસ્તારનો આશય શું છે કે સ્વરૂપ લક્ષ્ય થાય, તે એ લક્ષ્ય સ્વરૂપ લક્ષ્ય થાય એવા પ્રકારથી શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ. અને લક્ષ્ય થયું એનું પણ લક્ષણ, એનું સ્વરૂપ શું કે લક્ષ્ય થયું છે, કે લક્ષ્ય ખસે નહીં, લક્ષ્ય થયું હોય તો લક્ષ્ય ખસી શકે નહીં, એનું નામ લક્ષ્ય થયું છે. વ્યાપારીને તો બહુ સીધું સમજાય છે, વ્યાપાર કરવાનો લક્ષ્ય શું હોય છે, હેતુ શું, વ્યાપાર કરવાનો હેતુ શું, સીધી વાત છે, પૈસા કમાવા તે પ્રવૃત્તિ ગમે તે કરે, ગમે તેવી પ્રવૃત્તિ કરે તો પણ લક્ષ્ય તો એક જ રહે, પ્રવૃત્તિમાં વિવિધતા આવશે. એ તો બધું સાધન છે પૈસા કમાવાનું, માલ વેચવો, માલ ખરીદવો, એ તો જુદું જુદું સાધન છે. એમ શાસ્ત્ર વાંચવું, શાસ્ત્ર સાંભળવું, ચિંતન કરવું, પ્રયોગ કરવો, એ બધું સાધન છે. લક્ષ્ય ક્યાંય ફરવું જોઈએ, એવા પ્રકારે કે આત્મા ત્યાંથી ખસી શકતો નથી, લક્ષ્યનું આ એક માર્મિક વચન દીધું, આત્મા ત્યાંથી ખસી શકતો નથી. ગુજરાતીમાં તો એ બહુ ઉપયોગ છે એનો, આપણે જીવ કહીએ છીએ, આ શાસ્ત્ર છે કે આત્મા કહે છે કે ભાઈ એ અહીંયા બેઠો છે પણ એનો જીવ ત્યાં છે, શું કહે, અથવા એને તમે બહાર મોકલશો પણ એનો જીવ અહીંયા રહેશે, એમ નથી કહેતા. એનો અર્થ શું, આ એક સમજી શકાય એવો વાત છે કે કોઈ માણસને અહીંયા એટલું આકર્ષણ હોય કે એને તમે સ્થાન છોડાવી દો તો ભાઈ એને તમે બહાર મોકલો છો પરાણે પણ એનો જીવ અહીંયા રહેશે. આ મરણ પ્રસંગે પણ બોલે છે ને, ભાઈ એનો જીવ ક્યાંક રોકાઈ ગયો લાગે છે, એ દીકરામાં છે, કોણ નથી આવ્યું, એની દીકરીઓ નથી આવી, દીકરા નથી આવ્યા, શેમાં છે, મકાનમાં જીવ રહ્યો છે, શેમાં દુકાનમાં જીવ રહ્યો છે, શેમાં જીવ રહ્યો છે, એનો અર્થ શું, એનું સર્વસ્વ ત્યાં છે. એમ અહીંયા જે આત્મા ત્યાંથી ખસી શકતો નથી, એટલે પોતાનું જે અસ્તિત્વ પાછું છે તો પોતાનું સ્વરૂપ છે, ઓલું તો અન્ય સ્થાનમાં આ દશા થાય છે, એ તો માનસિક પરિસ્થિતિ છે. આ તો આત્મામાં આત્મા પોતાનું સ્વરૂપ જોવે છે, પોતામાં જ પોતાનું સ્વરૂપ જોવે છે, પછી એને ત્યાંથી ખસવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે અનાદિથી પોતાના સ્વરૂપનું ઘર ભૂલ્યો તો આ એને પોતાનું ઘર હાથમાં આવી ગયું, પત્તો લાગી ગયો એમ છે.
જીવ વળી ગયો છે
છે, નીચે લીધું છે, ઈદ લીધું છે. જેમ અતિ મોમતમાં અને કિંમતી વસ્તુમાં જીવ વળગો રહે છે, અતિ મોમતમાં અને કિંમતી વસ્તુ હોય ત્યાં જીવ વળગો રહે છે એમ કહેવાય છે. આ માણસ પહેલાં તો મુસાફરીમાં રોકડા રૂપિયા લઈને જતા, નોટો લઈને, એને નીચે ઉપર કપડાં પહેરીને નીચેના કપડામાં ખિસ્સામાં રાખી લીધા હોય પૈસા. પછી વાતો કરે, ગમે તેમ કરે, સૂઈ જાય, ઊંઘ ન આવે, સૂઈ જાય તો કોઈ કાપી જાય ખિસ્સું, કોઈ ચોરી જાય, અથવા બેંકમાં મૂકાવે એનો, તો કે જ્યાં એનું જોખમ હોય, કિંમત હોય, ત્યાં એનો જીવ રહે, ત્યાંથી એનો જીવ ખસે, એની જીવ વળગેલો રહે છે એમ કે છે. એ પ્રકારનું જે પરિણમન છે એમ અહીંયા પણ આત્મા જ્યારે પોતાને ભાષીમાન થાય છે ત્યારે એવું પરિણમન રહે છે. ગુરુદેવ તો 144 ગાથામાં પ્રવચન કરતા કહેતા, નિર્ણયના વિષયમાં વિસ્તારથી જ્યારે વાત કરતા ત્યારે કહેતા, એક ન્યાયે જ્ઞાન દશામાં જે સ્થિતિ છે એવી અહીંયા પૂર્વ ભૂમિકામાં સ્થિતિ છે. નિર્ણય થયા પછી નાની જેવી સ્થિતિ છે, કેમ કે એનું પણ લક્ષ આત્મા ઉપર છે, આનું પણ લક્ષ આત્મા ઉપર છે. ફેર એટલો છે કે આને સ્વભાવ શ્રદ્ધા બદલાઈ ગઈ છે, જેને આને શ્રદ્ધા મંદ પડી ગઈ છે, મિથ્યા એટલો ફેર છે. પણ એક ન્યાય તો બેની દશા એક ટાઈપની છે, એક સરખી દશા છે એમ કે. જે જ્ઞાન દશા પ્રગટે છે એની પહેલાની દશા પ્રાપ્ત કરવી કઠણ છે. એ પહેલાની દશા પ્રાપ્ત થયા પછી જ્ઞાન દશા કઠણ નથી એમ કેવું છે. એ તો લીધું છે આપણે શ્રીમદ્ધિના વચનમાં, કે કારણરૂપ જે દશા જોઈએ એમાં મુશ્કેલી પડે છે. એટલે જે કાંઈ વિટંબણા છે એ મુમુક્ષુની ભૂમિકામાં છે. એ ભૂમિકામાં એ સાંગો પાન જો પાર ઉતરી ગયો તો પછી આગળનો રસ્તો સહેલો છે અને સુગમ છે એમ કેવું છે. એટલે આ ભૂમિકાની અંદર જરા પરિશ્રમ પણ વધારે લાગે છે, સાવધાની પણ વધારે વધારે કરવાની રહે છે, અને જોખમ એટલું છે કે ચૂકી જાય તો સાવ ચૂકી જાય, ન ચૂકી જાય તો આગળ ચાલી જાય, પછી વાંધો ન આવે. ચૂકી ન જાય એના માટે એને, કેમ કે પડવાના 1000 સ્થાન છે, ચડવાનો એક રસ્તો છે. તેમાં જીવ વળગ્યો રહે છે તેમ કહેવાય છે. તેમ તેમાં તે જીવના પરિણામમાં તે વસ્તુ પ્રત્યે સર્વસ્વપણાનો ભાવ રહેલો છે, મારું સર્વસ્વ અહીંયા છે તેમ પ્રદર્શિત કરાય છે. ઘણી વાર એવું બને છે ને, કોઈ માણસ લૂંટવા આવી જાય છે તો માણસને ખ્યાલ આવે છે કે જો હું લૂંટાઈ જઈશ તો મારી પાછળની જિંદગી તો ખલાસ થઈ જશે, એ જાનના જોખમે સામનો કરી લે છે. સામાન્ય રીતે માણસ શું કરે, જાન બચાવે, ભાઈ તારે જે જોઈએ તે લઈ જાય, તો મને તો જીવતો રહેવા દે, શેર સલામત તો પગડિયા પોત, એક કહેવત છે. પણ કોઈ માણસને એવું બને છે કે એનું સર્વસ્વ, એનું ધન એ સર્વસ્વ હોય છે, એ જાનના જોખમથી પણ સામનો કરીને બચાવે છે. તે સર્વસ્વ શું, સર્વસ્વપણે જે જીવનમાં થઈ ગયું તે એનું સર્વસ્વ છે, એની પાસે જાન પણ ગૌણ થઈ જાય છે. એવી રીતે એ સર્વસ્વ થાય, સર્વસ્વપણાનો ભાવ રહ્યો છે તેમ પ્રદર્શિત કરવામાં આવે છે. તેવી રીતે નિજ અસ્તિત્વમાં રહેલ અનંત જ્ઞાન, અનંત આનંદ, પોતાના સ્વરૂપ અસ્તિત્વમાં રહેલું જે અનંત જ્ઞાન અને અનંત આનંદ આદિ નિધાન રૂપ ગુણ સંપત્તિ, અનંત ગુણના નિધાન રૂપ જે સંપત્તિ છે એનું સ્વરૂપ, એટલે કે પોતાનું સર્વસ્વ. એનું સ્વરૂપ એટલે કોઈનું નહીં પણ પોતાનું સર્વસ્વ. એકવાર ભાષ્યમાન થતાં, એકવાર પોતાને પોતાનું સ્વરૂપ ભાષ્યમાન થતાં આત્મા ત્યાંથી ખસી શકતો નથી, પછી ત્યાં વળગ્યો રહે, ત્યાંથી ખસી જ ન શકે. જો આત્મા આત્મામાંથી ન ખસી શકે તો પછી એને અનુભવ ક્યાં દૂર રહ્યો એમ કેમ છે? પછી તો અનુભવ સહજ માત્રમાં આવે છે, વિકલ્પ કરવો પડતો નથી. હજુ તેને ભલે અનુભવ થયો નથી, ત્યારે આ નિર્ણયની શરૂઆત થઈ ત્યારે અનુભવ થયો નથી. ક્રમ છે એમાં, પહેલા નિર્ણય આવે છે પછી અનુભવ આવે છે, એટલે અનુભવ થયો નથી. અને તેથી વિભાવ ઉત્પન્ન થાય છે. અનુભવ નથી થયો તેથી એને વિભાવની દશા પણ સાથે સાથે ચાલુ છે. તો પણ તેમાં તેનું જોર તૂટી ગયેલું હોવાથી પ્રકૃતિનો જે પર્યાય ચાલે છે રાગાદી ભાવ, એમાં એનું જોર તૂટી ગયેલું હોવાથી પ્રકૃતિ જોર આપતી નથી. કેડ ભાંગી ગઈ, એક માણસને જેમ કેડ ભાંગી જાય છે તો પછી એને કોઈ પણ શારીરિક તાકાત વાળું કામ ન કરી શકે. કમરનો દુખાવો હોય એને એમ કે તું પાણીની ભરેલી ડોલ ઉચકી લે, ડાક્ટર ના પાડે, તમારે કોઈ વજન ઉચકવાનું નથી, કમર તૂટી ગઈ, એવી રીતે થાય છે. પ્રકૃતિ ત્યાં જોર આપતી નથી એમ કહે છે. અર્થાત જે મોહ પ્રકૃતિનું જોર, સૌથી વધારે પ્રકૃતિ કઈ છે? દર્શન મોહની. એ મોહ પ્રકૃતિનું જોર ટળવું દુષ્કર છે. તે નિર્મોહી એવા સ્વરૂપનું અસ્તિત્વ ભાસતા શિથિલ થઈ જાય, ઢીલી પડી જાય છે. કેમ કે જે સ્વરૂપ જોયું તે મોહ રહીત છે, નિર્મોહી તત્વ છે પોતાનું સ્વરૂપ, એટલે મોહ ઢીલો પડી જાય છે. નહીંતર એ દર્શન મોહનું એક ચક્રી રાજ છે જગતના સર્વ જીવો ઉપર. એક ચક્રી રાજ કરે છે. છ ખંડના રાજ મર્યાદા ઓછું પડે, ઓછું છે. ત્રણેય લોકના જીવો ઉપર, દેવ ગતિ, મનુષ્ય ગતિ, ત્રીજ ગતિ અને નારકે, ચારે ગતિના જીવો ઉપર એક ચક્રી રાજ છે. એટલું કોઈની રાજ, કોઈની પાસે રાજ હોતો નથી. એટલું મોહ રાજાનું રાજ છે. એને પહેલો વહેલો ફટકો માર્યો સ્વરૂપ અસ્તિત્વમાં, એની કમર તોડી નાખી. આ સ્વરૂપ નિષ્ઠે આટલું કામ કરે છે. અનુભવ તો એને ખલાસ કરી નાખે છે, મોહને હરાવી દે છે, નાશ થઈ જાય છે. પણ પહેલો વહેલો એનો ફટકો મારે છે સ્વરૂપ નિષ્ઠેના કાળમાં. એક બાજુ દર્શન મોહનું બળ અથવા રસ, બે એક અર્થમાં લઈ લીધું પછી, કેમ કે રસમાં જ બળ છે, તાકાત છે. એક બાજુ દર્શન મોહનું બળ અથવા રસ શિથિલ થાય છે, કષાયક શક્તિ પણ ક્ષીણ થાય છે, કષાય રસ પણ ઘટે છે. અને બીજી બાજુ અખંડ આત્મદ્રય પ્રત્યેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉમટી પડે છે. અસ્થિમાં શું થાય છે? આ તો નાસ્તિ થઈ, તો અસ્થિમાં શું થયું? કે જે અનંત મહિમાવંત સ્વરૂપ છે, જેમાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત વીર્ય છે, અનંત સુખ છે, બેહદ આનંદ છે, તળિયું નથી આ કોઈને, એકને તળિયું નથી. દ્રવ્યાનુયોગનો વિષય પરમ ગંભીર એટલા માટે લીધો છે કે આવું જે દ્રવ્યનું સ્વરૂપ છે, ત્રિકાળી દ્રવ્યનું જે આવું સ્વરૂપ છે, અનંત અનંત જેનો એક એક ગુણનો અનંત સ્વભાવ છે, ઉપયોગ એને જ્યાં જોવા રોકાય છે કે આ તો કેટલું પણ જ્ઞાન, તે કેટલું આનંદ, તે કેટલો, તો નીચે કઈ છેડો આવતો નથી, પણ થંભી જવું પડે છે એને. એકવાર એના ઉપર થંભી જવું પડે છે, ઉપયોગને રોકાઈ જવું પડે છે, એ પરિસ્થિતિ એમાંથી ઊભી થાય છે. એટલે એવું બીજી બાજુ અખંડ આત્મદ્રવ્ય પ્રત્યેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉપટી પડે છે. કેમ કે અપૂર્વ વસ્તુ જોઈ અપૂર્વ મહિમાવંત છે. જ્ઞાનમાં એનું એટલું મૂલ્યાંકન થયું, ભાવ ભાષણ થતા કિંમત આવી, મહિમા પણ એનો અપૂર્વ ઉત્પન્ન થાય છે. અને ચૈતન્ય સ્વભાવ તરફ જોર વળી જાય છે. આ બે એના મોટા ચિહ્ન છે. સ્વરૂપ નિશ્ચય થયો એના મોટામાં મોટા બે ચિહ્ન હોય તો આ છે, કે એક તો મહિમા એવો ઉપડે, એવો મહિમા ઉપડે કે અનંત કાળમાં પૂર્વે ક્યારે પણ આત્મ સ્વરૂપના લક્ષ્ય આવો મહિમા ઉપાડાયો નથી. બીજું જે ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા ઉત્પન્ન થાય છે એ આગળ આવશે. એવું જે પુરુષાર્થનું અંતર્મુખી વલણ અને એનું જે જોર એ વલણમાં, એ પ્રકારનો પણ પુરુષાર્થ ક્યારે થયો નથી. આ બે મુખ્ય ચિહ્ન છે આ સ્વરૂપના નિશ્ચયના. આ રીતે મૂળમાંથી અનેક પ્રકારે ફેર પડે છે, અને કેટલા કેટલા પ્રકારે ફેર પડે છે નીચે લેવું છે. અનેક પ્રકારે ફેર પડે છે અને ત્યારે જ જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. સમ્યક દર્શન થતાં મોક્ષ માર્ગમાં પ્રવેશ થયો એની પૂર્વ ભૂમિકામાં આવો ફેરફાર થાય તે જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. સમ્યક સન્મુખ જીવની દશામાં જે ખાસ પ્રકારના ફેરફારો થાય છે, જે પહેલા ક્યારેય નથી થયા, તેમાંના કેટલાક ફેરફારો નીચે પ્રમાણે છે. 10 બોલ લીધા છે, એના 10 ચિહ્નો લીધા છે. ક્યાં ક્યાં ફેરફાર થાય છે કે પોતાનું મૂળ સ્વરૂપ અથવા અસલ સ્વરૂપ જે ભાષ્યમાન થયું તે 14 ગુણ સ્થાનથી પાર છે તેવું ભાસવા લાગે. આજે છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે જે પ્રમત પણ નથી અને જે અપ્રમત પણ નથી. સુગાની જે અર્થ કર્યો એમ કે કઈ પર્યાય હવે બાકી રહી? પ્રમત કયો તો બધી વિકારી પર્યાય થઈ ગઈ, અપ્રમત કયો તો બધી શુદ્ધ પર્યાય થઈ ગઈ. એકે શુદ્ધ પર્યાય નહીં ને એકે અશુદ્ધ પર્યાય, બે માંથી એક કઈ હું નથી. 14 ગુણ સ્થાનમાં બધી પર્યાયો સમાઈ ગઈ. મારું સ્વરૂપ તો કે 14 ગુણ સ્થાનની પેલે પાર છે. 14 ગુણ સ્થાને મારું સ્વરૂપ નથી, એથી કોઈ પાર છે, એથી પર છે એવું પોતાને ભાસવા લાગે. હજી 4th ગુણ સ્થાન હવે પ્રગટ છે, હજી પ્રગટવાને વાર છે, તો પણ 14 ગુણ સ્થાનથી પાર એવું સ્વરૂપ એને ભાસવા લાગે. જણાય એમ ન કીધું, જાણવું એક વાત છે ને ભાસવા લાગે તે બીજી વાત છે. જાણવામાં લાગે નહીં પણ લાગે ત્યારે તો એની અસર થયા વિના ઠંડુ લાગે, ગરમ લાગે તો એની અસર થયા વિના રે નહીં. જણાય તો અસર ન થાય. અનેક ચીજો જણાય છે એમ આપણે શું લાગે ત્યારે તો અસર થયા વિના રે એમ લાગે છે. હું સિદ્ધ સમાન સદા પદ મેરો બના સીધા સીધી ગાય. જેવા સિદ્ધ પરમાત્મા 14 ગુણ સ્થાનથી ઉપર છે એ પણ બરાબર એવું જ મારું સ્વરૂપ છે. ક્યાંથી લ્યો તો? અહીંથી લ્યો તો મારા જેવું જ સિદ્ધ પદ છે. જેવું મારું પદ છે એવું સિદ્ધ પદ છે, એવું સિદ્ધ પદ છે. પહેલા હું
સ્વરૂપ નિશ્ચય થતા જ આવું પાસે
સ્વરૂપ નિશ્ચયના કાળમાં આ ભાષમાન થાય છે. સ્વરૂપ ભાષે છે ને, તો સ્વરૂપ તો જેવું હોય એવું ભાષે, એને પ્રતિભાસ કહેવાય છે. પ્રતિ એટલે જેવું છે એવું બરાબર એક્ઝેક્ટ, એનું નામ પ્રતિભાસ. કેવું ભાસવા લાગે, અર્થાત સાક્ષાત સિદ્ધપદ રૂપ અંતરમાં આત્મદ્રવ છે તેવો પોતા રૂપે પોતાથી ભાસે. ઓલા જે સિદ્ધ છે સિદ્ધાલય વાળા, એ સાક્ષાત નથી, કેમ કે પોતે અહીંયા સાત રાજુ નીચે છે, 14 રાજુ માંથી મધ્યમાં છે ને, સાત રાજુ નીચે છે, મધ્ય લોકમાં છે. ભગવાન ઉપર સાત રાજુ ઉપર છે, એટલે એ સાક્ષાત નથી પોતાને. ત્યારે પોતાનું સ્વરૂપ છે એ સાક્ષાત છે. સાક્ષાત સિદ્ધ પદ રૂપ અંતરમાં પોતામાં પોતે પોતા રૂપે પોતાથી ભાસે. કોઈ સાધન નહીં, ઇન્દ્રિય નહીં, મન નહીં, કોઈ સાધન
નહીં.
એટલે ગુરુદેવ કે રાતથી ખસી શતાબ્દી અંકમાં, એટલે પોતાથી ભાસે છે, કોઈને કોઈ સાધનથી ભાસતો નથી. દેવ ગુરુ, દેવ શાસ્ત્ર ગુરુ આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન કહે છે, શાસ્ત્રમાં આવે છે. ગુરુ પણ કહેતા હતા, ભગવાને પણ દિવ્ય ધ્વનિમાં એમ જ કહ્યું છે. તેથી નહીં ગુરુ પરીક્ષા કરે, અવળો સવાલ પૂછે, પૂછે કે ન પૂછે, એટલા માટે પૂછે કે શિષ્યનું જ્ઞાન સ્વતંત્ર છે કે પરતંત્ર છે, જાણવા માટે. એકડો શીખડે, એકડો ઊંધો, એકડો લખે, તો કે નહીં માસ્ટર સાહેબ ભૂલ છે તમારી, એકડો તો આમ થાય છે, તને બરાબર ખબર છે, બરાબર ખબર છે, તમે ભૂલ કરો તો હું કહું કે ભાઈ ભૂલ ન ચાલે. એનું નામ જ્ઞાનની સ્વતંત્રતા કહેવામાં આવે છે. દેવશાસ્ત્ર ગુરુ આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન કહે છે, તેથી નહીં પણ મને પોતાને પણ એમ જ ભાસે છે. મારું સ્વરૂપ મને અંદરમાં એમ જ ભાસે છે, એનું નામ નિર્ણય છે. પાસવા લાગે એનું નામ નિર્ણય છે. સાંભળીને વિચારીને આ પાડી હોય ન્યાયથી આગમથી એ વાત અહીંયા નથી. તેથી તેઓના સર્વકથન હવે ખરેખર સમજાય છે. આ એનું લક્ષણ છે પાછું, કે દેવગુરુ શાસ્ત્ર જે કાંઈ હવે કહેવા માગે છે તે મારા આવા સ્વરૂપને દર્શાવવા માટે કહેવા માગે છે એમ હવે બરાબર સમજાય છે. એટલે જ્ઞાનીના અર્થઘટનમાં ભૂલ પડતી નથી, અર્થફેર થતો નથી એમ કહે છે. ભાવવાસનમાં ફેર પડે, પ્રયોજનમાં ક્યાંય ભૂલ થાય, પ્રયોજનભૂત વિષયમાં નાનીની કદી ભૂલ નથી થતી, એનું કારણ આ છે કે સ્વરૂપ સમજાયા પછી બધા કથનો દેવગુરુ શાસ્ત્રના કેવી રીતે આ સ્વરૂપ સમજાવવા માટે આવે છે એ બધી અને અનુસંધાન આખી લાઈન થઈ જાય છે. તેથી તેઓના સર્વકથન હવે ખરેખર સમજાય છે, અને તે પહેલાની સમજણ બુદ્ધિપૂર્વક નહીં, અર્થાચા કર્યા હોય તો પણ ઓગે ઓગે સમજણ હતી તેમ લાગે. અર્થ તો બરાબર કર્યો હોય પાછો, અનુવાદ કરે છે ને વિદ્વાન લોકો આચાર્યોના ગાથાઓના, એમના લખાણના ટીકાઓના અનુવાદ કરે છે ને, બુદ્ધિપૂર્વક બરાબર અર્થઘટન કરે, વિભક્તિની પણ ભૂલ આવે નહીં. છતાં પણ ભાવભાષણ વાળાને જે સમજાય તે ઓગ સંજ્ઞા વાળાને સમજાતો નથી. બધી ઓગે સમજણ છે, બુદ્ધિપૂર્વક ને સમજણને પણ અહીંયા ઓક સંજ્ઞા આપી છે. નેત્રવલી શું કે છે કે એમને માની લીધું હોય પરીક્ષા કર્યા વિના, માટે ઓક સમજણ છે. અને પરીક્ષા કરી હોય એટલે બે ચાર દલીલો કરી હોય, અવળી હવળી તર્ક કુતર્ક વિતર્ક જે કહ્યું, અને પછી નક્કી કરી લીધું બુદ્ધિ માટે, ના હવે તો પતિ ગમે એ બાજુથી પૂછો વાત આમ જ નક્કી થાય છે. માટે એને ભાવ ભાષણ થયું અને નિશ્ચય સાચો થયો કે નહીં એ વાત નથી, એને પણ હજી અહીંયા ઓક સંજ્ઞામાં નાખવામાં આવે છે. એનું નામ ભાવ ભાષણ છે. તો પણ એનું ખોટું છે. આજે નક્કી કર્યું છે, કાલે પાછો એને ને એને એથી વિરુદ્ધ કર્યા વિના રહેશે નહીં. આજે એમ કે છે કે એ ગુરુ આપ સાચું કયો છો, કાલે એમ કે છે કે ગુરુ આપને પણ ભૂલ લાગે છે મને તો. હે, ક્યાંથી એમ થયું, એમ કેમ થઈ ગયું? હે, ભાવ જ નથી ભાષો પછી વિશ્વાસ ક્યાંથી આવે? ભાવ ભાષા વગર વિશ્વાસ આવે કેવી રીતે? એમ વિશ્વાસની ખામી રહે જ, વિશ્વાસ પ્રતિટીઓ ખામી રહે જ. જે વસ્તુ ભાવ ભાસતો નથી એમાં વિશ્વાસની ખામી રહેવાની ને રહેવાની, એમાં શંકા ઊંડે ઊંડે પણ શંકા પડવાની જ. અને આ તો અતિન્દ્રિય પદાર્થ છે, શું આ કોઈ પલાખા ગોખવાની ચીજ નથી કે હાલો ગોખી મારીએ, શાસ્ત્રની ગાથાઓ કંઠસ્થ ટીકાઓ કંઠસ્થ કરી લઈએ. આત્મા અરૂપી પદાર્થ છે, જેને રૂપ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, શબ્દ નથી, આકૃતિ નથી, સંસ્થાન નથી, છે ને? રૂપમ ગંધમ સ્પર્શમ, સંસ્થાન નથી, ચેદના ગુણ ચિત્તના ગુણ વાળો છે. એમ કરી 49 માં ગાથા સમય સાથે 172 નહીં પ્રવચન સાથે એ પદાર્થમાં ભાવ ન ભાષે તો એ બધું બુદ્ધિપૂર્વક ને બધું અનુમાન જ કર્યા હોય ને, બીજું શું કર્યું હોય, કલ્પના જ કરી હોય. જે પદાર્થ કલ્પનામાં સમાવેશ પામતો નથી એને કલ્પનામાં સમાવ્યો, એને કઈક બીજું આવી ગયું એમાં એ સમાયો છે નહીં. માટે તે સમાવી દીધો હોય તો કઈક આત્મા નથી સમાણો, એમાં કઈક બીજું સમાઈ ગયું છે, કફલત થઈ ગઈ. ભાવ ભાષણ નહીં થવાનું કારણ ભાવના નહીં તો ખામી છે, પ્રયોગ નથી કરતો. આમ સીધો અડીને ચાલો તો પ્રયોગ નથી કરતો, પ્રયોગ નથી કરતો એનું કારણ ભાવના નથી, અંદર નહીં વાત. બહારમાં સત્પુરુષ પ્રત્યેક એને જે આપવું જોઈએ એ આવતો નથી, ઓળખાણ નથી સત્પુરુષ, સત્પુરુષની ઓળખાણ નથી તો સત્પુરુષ પ્રત્યે એનો એ પ્રકારનો ભાવ પણ આવતો. નિમિત્તમાં આમ છે, ઉપાદાનમાં આવું છે. જિજ્ઞાસાની ખામી, જિજ્ઞાસાની ખામી થી અંતર ખોજની ખામી, બધી ખામી રહી
ગઈ.
પૂર્ણ શુદ્ધિ ના ધ્યેય થી માંડીને જે શરૂઆત કહીએ ત્યાંથી સ્વરૂપ નું લક્ષ થાય ત્યાં સુધીના બધા સ્ટેજ પાત્રતાના છે. પાત્રતાની ખામી કેમ? સત્પુરુષ પ્રત્યે પણ જે પ્રકાર જોઈએ એ નથી, એ પણ પાત્રતાની જ ખામી બતાવે છે. ધ્યેય નક્કી નથી, પછી ધ્યેયને અનુસરીને ચાલે ક્યાંથી? પછી તો બીજું જે જે ધ્યેય છે એ તો ઊભું જ છે એના ધ્યેયનું. ધ્યેય નક્કી થતા પેલું ધ્યેય બદલાઈ જાય છે, ખસી જાય છે ત્યાંથી. જે ધ્યેયનું સ્થાન છે એમાં ફેર થઈ જાય છે. ધ્યેયના સ્થાને પોતાનું પરિપૂર્ણ શુદ્ધ જે છે એ ધ્યેયનું સ્થાન થતા અનાદિથી જે ધ્યેય છે એ બદલાઈ ગયું. ધ્યેયના સ્થાને જે બીજી જ વાત છે એ સ્થાનાંતર થઈ ગયું. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને અનુસરીને જે ચાલવું જોઈએ કાંઈ ચાલે, આ સીધી સાદી વાત છે. એ તો પાત્રતાનો નિષ્ઠા દીધો છે, કેટલાક બોલ પાત્રતા નથી લીધા, એનું કારણ છે. બીજું કાંઈ શોધમાં નહીં, પૂર્વ ભૂમિકામાં પાત્રતા લીધી છે ઉપદઘાતમાં. એટલે બુદ્ધિ લગાવે છે એને કહે છે કે એ સમજણ ઓગે છે, એટલે બુદ્ધિનો આ વિષય નથી.
વર્તમાન ચાલતા પરિણામમાં આનું ધ્યેય શું છે એ પણ તપાસતો
નથી. હા, એનો વિચાર જ નથી કરતો. હું શું કરવા બેઠો અહીંયા આવીને? આમ તો વાણિયાના દીકરા બજારમાં જાય, 24 કલાક એક જ વાત હોય, એને બીજું કાંઈ હોય નહીં. અહીંયા શું કરવા આવ્યો? કાંઈ ધ્યેય ફેર કર્યો તો વગર ધ્યેય ફેર કર્યા આવ્યો. પેલું પેલું નક્કી કરું, પેલું પોતાને પૂછવું તે ફેરવી છે કે નહીં. તારા જીવનનું ધ્યેય શું છે? આત્માને અંદરથી જવાબ માંગવો જોઈએ. જવાબ આપ તું મને, નહીતર આ એક વાત આગળ ચાલવાની, કોઈ વાત આગળ નહીં ચાલવાની. બધું કરેલું ફોક જશે, અનંત વાર ફોક થયું અને હજી અનંત વાર ફોક થશે. કેમ ગયો આ જિંદગીનો જે ટાઈમ નીકળી ગયો એના ઉપરથી ખ્યાલ આવ્યો કે અનંત કાળ અનંત જિંદગી આવી રીતે કાઢી છે. હવે સમજે તો સારી વાત છે, ન સમજે તો કુદરત તો કુદરતનું કામ કરશે. કુદરત છે એ કુદરતનું કામ કરશે, એમાં કઈ ઉપર ઉપર લીપણ કર્યું હશે એ કઈ કામમાં આવશે. એ પહેલું વહેલું એને લાગે છે કે મારી અત્યાર સુધીની સમજણ ઓગે ઓગે હતી, આ ભાવ ભાષણ થયો, હવે સમજણ સાચી. હવે બધું સમજાય છે, દેવગુરુ શાસ્ત્ર ની બધી વાત સમજાય છે. નાની શાસ્ત્ર વાંચ્યા વિના એક ગુરુદેવ ન્યાય આપ્યો છે. 14 પૂર્વધારી જે ન્યાય કાઢે આચાર્ય ગણધરદેવ, એ ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢે, ક્યાંથી કાઢે છે? એમને તો લબ્ધ છે, તો કે એમને લબ્ધ છે પણ આને લબ્ધિ થઈ. સમ્યક દર્શનમાં કેવળ જ્ઞાનની લબ્ધિ આવે છે. કેવી? 14 પૂર્વ તો એના અનંતમાં ભાગે છે, 14 પૂર્વ તો એના અનંતમાં ભાગે છે, એવી કેવળ જ્ઞાનની લબ્ધિ આવે છે. એટલે 14 પૂર્વધારી જે ન્યાય કાઢે એ સમ્યક દ્રષ્ટિ કાઢે ક્યાંથી? ગમે શાસ્ત્ર આપો એને ક્યાંથી કાઢે છે? ગુરુદેવ હાથ ચોપડી ભીણ્યા,
બરોબર,
શ્રીમદજી હાથ ચોપડી ભીણ્યા, એમના કરતા થોડા વહેલા હતા, 11 વર્ષ. હા, ચોપડીમાં શું આવે તો આપણને ખબર છે. અત્યારે તો મોટા મોટા ડિગ્રીના પૂંછડા લટકાવે તો કઈ ખબર નથી વાત. ક્યાંથી આવ્યું જ્ઞાન? જ્ઞાન જ્ઞાન ભંડારમાંથી આવે છે. જ્ઞાન ક્યાંથી આવે છે?
જ્ઞાન ભંડાર,
અંદરમાં જે અનંત જ્ઞાન નો ભંડાર છે એમાંથી જ્ઞાન આવે. બીજે ક્યાંયથી જ્ઞાન આવતું નથી. બીજું જે અનંત મહિમાવાન સ્વરૂપ ભાષ્યું અને તેથી તેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો, તે કારણથી આખા જગતનો મહિમા ઉડી જાય છે. અનાદિથી જીવને જગતનો મહિમા છે. જગતનો એટલે જગતમાં રહેલા પદાર્થોનો, જગતમાં જે જે પદાર્થોની મહત્તા ગણાય છે તેનો, અને જે જે પ્રસંગોની મહત્તા ગણાય છે તેનો, એ બધો મહિમા ઉડી ગયો. કોઈ વાતનો મહિમા નથી, કોઈ પ્રસંગનો મહિમા નથી, કોઈ વસ્તુનો મહિમા નથી આવતો. તે કારણથી આખા જગતનો મહિમા ઉડી જાય, મહિમાનું સ્થાન બદલાઈ ગયું. જગત હતું મહિમાનું સ્થાન, જગત હતું એ આત્મા થઈ ગયો. આ ફેરા થયો. કોઈ વસ્તુ પોતાથી અધિક ભાસતી, પોતાના સ્વરૂપથી આખા જગતની કોઈ ચીજ અધિક ભાસતી નથી. આ રીતે સર્વ બાહ્ય પદાર્થ સંબંધીનું મૂલ્યાંકન જે પૂર્વે થયેલું અથવા ગ્રહણ કરેલું તે આખે આખું બદલાઈ જાય. આખા જગતના જે બધી કિંમતો આંકી હતી બધી ફરી ગઈ. ઇન્દ્રનું ઇન્દ્રાસન તો કે હડેલું તરણું છે, કોઈને કોઈ જે ચીજની કિંમત આવતી નથી. તે બદલાઈ જાય છે અને તેથી ઉદયના સર્વ પ્રસંગોમાં પોતાનું કોઈ પ્રયોજન નથી તેમ ભાસવા લાગે. જ્ઞાન દશામાં તો નાની મોટી વાત સાથે પ્રયોજન પાસે છે કે અહીંયા મારા આબરૂનો સવાલ છે, અહીંયા મારા નફા નુકસાનનો સવાલ છે, અહીંયા મારા સગા સંબંધનો સગાઈના સંબંધનો સવાલ છે. શું એ ક્યાંય પ્રયોજન ભાસતો નથી, એક ઠેકાણે પ્રયોજન નથી ભાસતો. એટલે એને સ્વપ્નવત કહેવામાં આવે છે. આ લોકો એમ કીધું પણ એ જગત છે જ સ્વપ્ન વેદાંત વાળા એ તો એ તો સાચો માનસ જ શું કરવા એને, એટલે ખોટું જ માન ને. એ આખું એ લોકોએ ઘણી શૈલી લીધી છો, એમાં એ વાત સ્થાપિત કરવા માટે શૈલી બહુ કરી છે. એટલા દ્રષ્ટાંતો લીધા છે, એટલી શૈલી કરી છે, ઘણી વાતો લખી છે. કેમ કે માણસ ને ભૂસાતો નથી ને, આ બધું સાચું છે એ ભૂસાતો નથી. આત્મામાં જાય એટલે ખોટું લાગશે. આમ તો આત્મા વિકલ્પ કરે છે, એમાં હું પણ હું કરે છે. સમ્યક દર્શન થતા વિકલ્પ જૂઠો છે એમ ભાસવા લાગે. થયેલી દીધી રાજમલજી કલષ્ટિકા. અને જૂઠો ભાસવા લાગે ત્યારે સમજવું કે જ્ઞાન બરાબર થયું છે. એમ ક્યાંય પ્રયોજન નથી તેમ ભાસવા લાગે છે, અને જ્યાં પ્રયોજન ન જણાય ત્યાં માણસને રસ ન આવે. પોતાનું મતલબ હોય ત્યાં રસ આવે, મતલબ ન હોય ત્યાં રસ આવે નહીં. કોઈ દિવસે રસ ન આવે, અધિકાય ન થાય, વજન પણ ન જાય. પેલા જે આપ સર્વસ્વ માનીને ચોટી જતો હતો એના બદલે ઠામુક વજન ઉડી જાય છે. હજી કઈ ન થાય તે સ્વાભાવિક છે. આ તો સ્વાભાવિક જ છે કે જ્યાં પ્રયોજન નથી ત્યાં રસ ન આવે ને ત્યાં એની અધિકતા ને વજન ન જાય. એ તો બહુ સ્વાભાવિક છે. તેથી આશ્રય માટે પોતાનું અવભાસેલું સ્વરૂપ જ પ્રયોજનભૂત છે તેવો નિશ્ચય વર્તે છે. આશ્રય માટે પ્રયોજન બે પ્રકારના, એક પૂર્ણ થવાનું પ્રયોજન, પણ એ આશ્રયનું આશ્રય માટેનું પ્રયોજન નથી. ત્રિકાળી સ્વરૂપ તો આશ્રયનું પ્રયોજનભૂત છે. એટલે એ ચોખવટ કરી છે કાંસમાં. પોતાનું અવભાસેલું પ્રતિભાસેલું સ્વરૂપ જ પ્રયોજનભૂત છે, એનો જ આશ્રય કરવા જેવો છે, અને મારા આશ્રય માટે એક જ પ્રયોજનભૂત છે તેવો નિશ્ચય ત્યાં વર્તે છે. હવે એક વિચારવા જેવો વિષય આ છે. નિરાધાર થાય એટલે સ્વરૂપ નો તો આધાર લેવાનો છે, બાકી બધું નિરાધાર મજા. બીજા એક નો આશ્રય લેવાનો નથી, આધારે પોતાના સ્વરૂપ. બીજો વિચાર આવ્યો હતો કે શરૂઆત કરી પરિપૂર્ણતાના લક્ષ્ય અને આયા લક્ષણો વિશે એવો આશ્રયભૂતિ મૂત્રિકાળ એ સ્વરૂપ પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. અહીંયાથી શરૂઆત કરી પૂર્ણતાના લક્ષ્યમાં તો પર્યાય હતી, શરૂઆત કરી પર્યાયના લક્ષ્ય. તો કે એ પૂર્ણતાના લક્ષ્યમાં ધ્યેયમાં શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય ગર્ભિત છે, કેમ કે સ્વભાવ પરિપૂર્ણ શુદ્ધ છે માટે. એટલે એ લક્ષ્ય ઉપડેલો જીવ પૂર્ણતાને લક્ષ્ય પૂર્ણતાના ધ્યેયે ઉપડેલો જીવ અંતર સ્વભાવની ખોજમાં આવીને આશ્રયભૂત સ્વરૂપનું લક્ષ્યમાં આવી જશે. અહીંથી અહીં સુધી આવશે એમ કેવું છે. યાત્રાનો પ્રારંભ કર્યો પૂર્ણતાને લક્ષે અને પછી આવ્યો સ્વરૂપના લક્ષ્યની અંદર આગળ ચાલતા ચાલતા. એમ કેમ થયું કે એના ગર્ભમાં આ વાત પડી છે, પરિપૂર્ણ શુદ્ધ થવું છે તો સ્વભાવ મૂળમાં એવો છે. કેમ એ ધ્યેય કેમ આવ્યો, કેવું સ્વરૂપ છે માટે. જેમ સુખ સુખ કેમ શોધે છે જી, એ સુખ સ્વરૂપ છે માટે. અનિત્ય પદાર્થોમાં પણ નિત્યતા કેમ શોધે છે, દેહ મટવો જવો જ ન જોઈએ, દેહનો ત્યાગ થવો જ ન જોઈએ, કેમ કે સ્વરૂપ નિત્ય છે માટે. એમ સ્વરૂપ પરિપૂર્ણ શુદ્ધ હોવાથી પૂર્ણતાના ધ્યેયમાં એ સ્વરૂપનું જે શુદ્ધ શોધ થવાની છે એ વાત અંદર ગર્ભિત પહેલેથી આવી જાય છે. બીજો વાત લીધો મહિમા, મહિમા એટલે મૂલ્યાંકન, અને મૂલ્યાંકનની અસ્થિમાં ભૂતકાળના મૂલ્યાંકનની નાસ્તિ, આટલો પ્રકાર આવી ગયો. એ બીજું લક્ષણ છે. ત્રીજી વાત છે ફેરફારો ક્યાં ક્યાં થાય છે. જબરજસ્ત ફેરફારો થાય, દુનિયા બદલાઈ જાય, આખી એની દુનિયા બદલાઈ જાય છે. સીધી વાત તો એ છે કે એની દુનિયા જ બદલાઈ જાય છે. શું માણસ નથી કહેતા કે નજર બદલાઈ ગઈ, નજર બદલાઈ ગઈ એટલે શું, કે જેના પર વિશ્વાસ હતો એનો અવિશ્વાસ, તેનો અવિશ્વાસનો વિશ્વાસ થયો. કોઈ માણસને ન ઓળખતા હોય, એને પૂર્વગ્રહથી કાંઈ એના માટે ખોટો અભિપ્રાય બાંધી લીધો હોય, કોઈ વાત સાંભળી હોય, શું પછી જયારે પરિચય થાય ત્યારે ખ્યાલ આવે તો એની નજર બદલાઈ ગઈ કે નહીં. પહેલા જે નજરે જોતા હતા હવે એ નજરથી એને જોતા નથી. એમ જગતને જે નજરથી જોતો હતો એ નજરે બદલાઈ ગઈ, કેમ કે સ્વરૂપમાં, સ્વરૂપ નજરમાં આવ્યું. જ્યાં સ્વરૂપ નજરમાં આવ્યું જે અનાદિથી આવ્યું જ નહોતું, એ નજરમાં આવ્યું એટલે આખા જગતની નજર બદલાઈ જાય છે. ત્રીજું કે ચાલતા પરિણમનમાં ઉક્ત પ્રયોજનભૂત સ્વના લક્ષ્ય મુખ્ય ગૌણના ખાસ પ્રકારના બે પડખા પડી જાય છે. આમ તો પરિણમનમાં મુખ્ય ગૌણ ચાલે છે સદવસ્તને, પણ સ્વરૂપ મુખ્ય થઈ ગયું હવે આ નવો પડખો ઊભો થયો. આ મોટા એક ફેરફાર છે, એ બહુ મોટો ફેરફાર છે. નહીતર તો માણસ ક્યારેક કોઈને મુખ્ય કરે, ક્યારેક કોઈને મુખ્ય કરે, ક્યારેક કોઈને મુખ્ય કરે, એનું ઠેકાણું નથી. પણ એ બધો પર પદાર્થ આશ્રિત છે. જેમ કે કોઈ વખત માણસ પૈસાને મુખ્ય કરીને જિંદગીને ગણું કરે છે અને સાહસ કરે છે, મૃત્યુ પર્યંતનો સાહસ કરે છે, આ પ્લેનમાં ઉડે છે ને. તો કોઈ વખત માણસ એમ કહે છે કે નહીં, મારું જીવન પહેલાં, બીજું બધું પછી, જિંદગીને જોખમે કાંઈ મારે કરવું નથી. તો એની અંદર મુખ્ય ગૌણ ફેરફાર થાય છે. આ એક એવો ફેરફાર થાય છે કે આત્મસ્વરૂપની મુખ્યતામાં બીજું ક્યારેય મુખ્ય થતું નથી, એકલો આત્મા જ મુખ્ય રહે છે, એવો એક ખાસ પ્રકારનો મુખ્ય ગૌણ સંબંધીનો ફેરફાર સ્વરૂપ નિશ્ચય થતાં ઊભો થાય છે અને આ વાત પોતે અનુભવથી તપાસી શકે છે કે મને મુખ્યતા સ્વરૂપ નિવર્તે છે કે સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્યભાવને. તો સ્વરૂપ નિશ્ચય નો હતો કે ખોટો એને ખબર પડી જાય. શાસ્ત્રથી ભલે સ્વરૂપ નિશ્ચય કર્યો પણ મુખ્ય ગુણનું શું? એક એક વાત છે, પોતાના પરિણામની અંદર ટેલી કરી શકાય, મેળવી શકાય. મેળવણી કરવા માટે
જય હો જય.